નમો વિત્રાગાય સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનની નિજ દોષ દર્શનથી નિર્દોષ ટેપ નંબર 3 સાઇડ નંબર 1 સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન પ્રરૂપિત સત્સંગ દોષ વિશે ચાલુ જ છે. જય સચ્ચિદાનંદ.
નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણમ, નમો લોયે સવ સાહુનમ, એસો પંચન મુકારો સર્વ પાવ પણાસનો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમ શિવાય. જય સચ્ચિદાનંદ.
નિજ દોષ દર્શનથી નિર્દોષ. હે વિશ્વવંદ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, પોતાના પ્રત્યેક દોષોને સંપૂર્ણ રીતે જોવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને ક્યારેય પણ પરદોષ, ક્યારેય પણ પરદોષ દ્રષ્ટિ ના થાય એવી શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનનો નિજ દોષ દર્શનથી નિર્દોષ ટેપ નંબર 3 પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેશ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને કેવળ ચારિત્રમાં પરિણમન હો, પરિણમન હો, પરિણમન હો. જય સચ્ચિદાનંદ. આ ટેપ સાંભળતા સર્વે મહાત્માઓ અને મુમુક્ષુઓની મય બેઠેલા દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ભૂલ વગરનું દર્શન અને ભૂલવાળું વર્તન. અલૌકિક સામાયિક એ પુરુષાર્થ. એટલે ભૂલો દેખાવા માંડી ને તે જેટલી ભૂલો દેખાય એટલી જાય. તમને થોડી ભૂલો દેખાય છે? તમને થોડી ભૂલો દેખાય છે? રોજ 5-10 દેખાતી જાય છે ને, એ દેખાય એટલે દેખાવાનું વધતું જશે. હજુ તો બહુ દેખાશે. જેમ જેમ દેખાતી જાય તેમ તેમ આવરણ ખુલતા જાય ને તેમ વધુ દેખાતી જાય. અમુક દોષો બંધ થાય એવું નથી, એ તો માર ખાશે ત્યારે અનુભવ થશે, ત્યારે દોષો બંધ થશે. સર્વજ્ઞ શ્રી શું કહે છે? અમુક દોષો બંધ થાય એવું નથી, એ તો માર ખાશે ત્યારે અનુભવ થશે, ત્યારે દોષો બંધ થશે. હું જાણું છું કે અનુભવ વગર બંધ ના થાય, બંધ કરાવીએ તે ખોટું છે. જેટલું કરવું હોય એટલું થાય એવું છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. જેટલું કરવું હોય એટલું થાય છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. મહાત્માઓ, મહાત્માઓ એટલે સર્વજ્ઞશ્રીને આ જ્ઞાન માર્ગમાં જેને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે, બધા મહાત્માઓ જેને આ જ્ઞાન જાણવાની જિજ્ઞાસા છે, જિજ્ઞાસુઓ અને જે એને આ જ્ઞાનની તીવ્ર ઈચ્છા છે, એ બધા મુમુક્ષુઓ. પુરુષાર્થ છે પણ એ બધા માણસોને આવડતો નથી. ફરીવાર, જેટલું કરવું હોય એટલું થાય એવું છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. પુરુષાર્થ છે પણ એ બધા મહાત્માઓને આવડતો નથી. આપણે ત્યાં જે પેલું સામાયિક કરાવે છે ને એ મોટો પુરુષાર્થ છે. ભૂલનો સ્વભાવ કેવો છે કે ભૂલ દેખાય કે ભૂલ કે ભૂલ જવાની તૈયારી દે, ભૂલ ઊભી ના રહે. દોષ થાય તેનો વાંધો નથી, પણ દોષ દેખાવો જોઈએ. દોષ થાય છે તેનો દંડ નથી, પણ ભૂલ દેખાય છે ને તેનું ઇનામ મળે છે. કોઈને પોતાની ભૂલો ના દેખાય. આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્પક્ષપાતી થાય એટલે ભૂલો દેખાવાની શરૂ થાય. આ જ્ઞાન આપ્યા પછી તમે નિષ્પક્ષપાતી થયા એટલે દેહનો પક્ષપાત તમને પાડોશી જેટલો રહ્યો. એટલે જે ભૂલ હોય તે દેખાયા કરે, દેખાય એટલે જવા માંડે. નેક્સ્ટ હેડિંગ, નેક્સ્ટ હેડિંગ, ન અડે કશું શુદ્ધ ઉપયોગીને, પેજ 50. નિજ દોષ દર્શનથી નિર્દોષ. હવે આ જ્ઞાન જ તમારી જે ભૂલો છે તે દેખાડે છે. ચંદુભાઈ, કોઈની જોડે ઉગ્ર થઈ ગયા તો તમને માલૂમ પડી જાય કે ઓહો ભૂલ કેટલી બધી હતી. એટલે ભૂલો દેખાય એનું નામ આત્મા. નિષ્પક્ષપાત થયો એનું નામ આત્મા. જ્યાં સુધી તમે આત્મા છો ત્યાં સુધી દોષ અડે નહીં. જ્યાં સુધી તમે આત્મા છો ત્યાં સુધી દોષ અડે નહીં. જો તમે શુદ્ધ ઉપયોગમાં હો તો તમારા હાથે કોઈ વસ્તુ ખોટી થાય તોય તમને અડે નહીં. શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં. એટલે અમને આચાર્ય મહારાજ પૂછે કે અમે ઉઘાડે પગે ફરીએ છીએ જીવ હિંસા પાડવા માટે, અને તમે તો મોટરમાં ફરો છો. તમારું જ્ઞાન સાચું છે એ અમે કબૂલ કરીએ છીએ, પણ તમને દોષ નહીં લાગતો હોય? મેં કહ્યું કે અમે શુદ્ધ ઉપયોગી છીએ. આરોપ આપીએ અટકે આગળનું વિજ્ઞાન. સર્વજ્ઞશ્રી પૂછે છે, સામો નિર્દોષ દેખાય તો દોષિત કોણ દેખાય? સામો નિર્દોષ દેખાય તો દોષિત કોણ દેખાય? દાદા, જેની પાસે અજ્ઞાન વધારે હોય એને વધારે દોષિત લાગે. દાદાશ્રી, હા, સામો માણસ દોષિત લાગે, અને જેની પાસે જ્ઞાન જ હોય તેને સામો માણસ દોષિત બિલકુલ લાગે નહીં. હવે દોષિત લાગે નહીં છતાંય દોષ કોનો? કોઈનો દોષ તો હોવો જોઈએ ને, કોઈનો દોષ તો હોવો જોઈએ ને. આ જેટલા દોષ બને છે એ બધા જ તમારા પોતાના જ દોષ છે. આ જેટલા દોષ બને છે એ બધા જ તમારા પોતાના જ દોષ છે. આ જેટલા દોષ બને છે એ બધા જ તમારા પોતાના જ દોષ છે. પોતાના જ દોષ છે એવું જેણે જોયું નથી, વિચાર્યું નથી, અને એ દોષનો પોતે નિકાલ કરતા નથી, અને બીજા લોકોને આરોપ આપ આપ કર્યા કરે છે, તેથી આગળનું વિજ્ઞાન બંધ બધું થયું છે, અટક્યું છે. તમારા દોષ જ્યારે સમજાય ત્યારે તમને આગળ વિજ્ઞાન ચાલુ થાય. તમારા દોષ જ્યારે તમને સમજાય ત્યારે તમારું આગળનું વિજ્ઞાન ચાલુ થાય. નેક્સ્ટ હેડિંગ, બુદ્ધિ એક્સપર્ટ દોષ જોવામાં. આ જગતમાં કોઈ દોષિત જ નથી. આ દોષ દેખાય છે તે જ આપણી ભ્રાંતિ છે. તમને સમજ પડી આ વાત થોડી ઘણી? આ જગતમાં કોઈ દોષિત જ નથી. આ દોષ દેખાય છે તે જ આપણી ભ્રાંતિ છે. તમને સમજ પડી આ વાત થોડી ઘણી? હા દાદા, થોડી પડી. કોઈ દોષિત જ નથી. દોષિત તો આપણને આ બુદ્ધિ મય ઊંધું દેખાડ દેખાડ કર્યા કરે છે. ને તેથી તો આ બધો સંસાર ઊભો રહ્યો છે. બુદ્ધિને દોષ જોતા બહુ આવડે. પેલાએ આમ કર્યું અને આપણે કહીએ કે તમારા દોષનું વર્ણન કરો, ત્યારે કહેશે એવું કંઈ ખાસ નથી, એક કે બે દોષ છે બસ, બાકી ખાસ નથી. નેક્સ્ટ હેડિંગ, દોષ જોવો જાતનો જ સદા. પ્રશ્ન કરતા, કોઈ દોષિત નથી એટલે પોતે પણ દોષિત નથી એવું થયું ને દાદા? કોઈ દોષિત નથી એટલે પોતે પણ દોષિત નથી એવું થયું ને દાદાશ્રી? નહીં, મને આ કેમ દુખે છે કેમ, ઉપરથી કોઈકે દેખાડો નાખ્યો અને મને વાગ્યો એટલે દોષ કોનો કહેવો? મને આ દુખે છે કેમ, ઉપરથી કોઈકે દેખાડો નાખ્યો અને મને વાગ્યો એટલે દોષ કોનો કહેવો? દાદા એ તો કોઈનો દોષ નથી દાદાશ્રી. કે એટલે ત્યાં આગળ આ મારો દોષ હશે ત્યારે આ બન્યું. તે પોતાની જાતનો દોષ તો જોવો જ પડશે ને, અને પોતાની ભૂલો જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી માણસ હજુ આગળ વધે કેવી રીતે? બાકી કોઈ ગાળ ભાંડે અને પોતાને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને સામો નિર્દોષ છે એવું સમજાય, પોતે પ્રતિક્રમણ કર્યા કરે, તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય, આટલો શબ્દ અમારું એક જ વાક્ય જો પાડે ને તો મોક્ષે જતો રહે. પરિવાર, બાકી કોઈ ગાઢ ભાંડે ને પોતાને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને સામો નિર્દોષ છે એવું સમજાય, પોતે પ્રતિક્રમણ કર્યા કરે, તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય, આટલો શબ્દ અમારું એક જ વાક્ય જો પાડે ને તો મોક્ષે જતો રહે. દોષ દેખે ત્યાં બુદ્ધિ સ્થિર. હેડિંગ, પ્રશ્ન કરતા, એટલે દાદા પારકાનો દોષ નહીં આપણો જ દોષ? બારકાનો દોષ નહીં ને આપણો જ દોષ દાદાશ્રી? હા એવું છે ને કે બુદ્ધિને એક જગ્યાએ સ્થિર કર્યા વગર કામ નહીં થાય, એટલે જો એનો દોષ જોશો તો એ બુદ્ધિ સ્થિર થશે, અને એને નિર્દોષ જુઓ ને પોતાનો દોષ જુઓ તો એ બુદ્ધિ સ્થિર થાય, નહીં તો એમને બુદ્ધિ સ્થિર થાય નહીં ને પાછી. પ્રશ્ન કરતા, એટલે ક્યાંક તો દોષ છે એનો અર્થ એ થયો ને કે ત્યાં દોષ નથી તો અહીંયા દોષ છે દાદાશ્રી? હા એટલો જ ફેર. પ્રશ્ન કરતા, હવે સમજમાં બેઠું કે આ નિર્દોષ કેવી રીતે છે દાદા? દાદાશ્રી, કારણ કે બુદ્ધિ શું કહે છે? બુદ્ધિ સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. એટલે તમે કોઈકનો દોષ કાઢો તો બુદ્ધિ સ્થિર થાય, પછી એની જવાબદારી ગમે તે હોય, પણ કોઈકનો દોષ કાઢ્યો ને એટલે બુદ્ધિ સ્થિર થાય. દોષ કોઈનો નથી મારો જ છે તોય બુદ્ધિ સ્થિર થાય, પણ આમ બુદ્ધિ સ્થિર થવાનો રસ્તો એ બધો મોક્ષ માર્ગ. આમ બુદ્ધિ સ્થિર થાય પોતાના દોષ તરફ તો એ રસ્તો મોક્ષ માર્ગ. હવે બુદ્ધિ આમે સ્થિર થાય અને આમે સ્થિર થાય છે, પણ જે કોઈના પર આરોપણ થયા સિવાયની બુદ્ધિ હોય એવી બુદ્ધિની સ્થિરતા હોવી જોઈએ. એટલે આપણે પોતાના પર જ નાખીએ તો આનો ઉકેલ આવે એવો છે, તો બુદ્ધિ પણ સ્થિર થાય ને. આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે અને પોતાની ભૂલ પકડાતી નથી. આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે અને પોતાની ભૂલ પકડાતી નથી, અને સામાની ભૂલ તરત માલમ પડી જાય, કારણ કે બુદ્ધિ મુકાઈ છે ને, અને જેને બુદ્ધિ મુકાઈ નથી તેને તો કંઈ ભૂલનો સવાલ જ રહેતો નથી ને. કોઈ ફરિયાદ જ નહીં ને ગાયો ભેંસોને, કોઈ ફરિયાદ જ નહીં ને ગાયો ભેંસો છે બધા એવા અનંતા જીવો છે, એ લોકોને કોઈ ફરિયાદ નહીં, બિલકુલ નહીં. પ્રશ્ન કરતા, દાદા બહુ મોટ મોટી વાત નીકળી ને દાદા, આ બહુ મોટી વાત નીકળી કે બુદ્ધિને સ્થિર કરવાની. પહેલા બુદ્ધિને ત્યાં સંસારમાં સ્થિર કરતા હતા ત્યાં દોષ દેખાતો હતો દાદાશ્રી. હા, બુદ્ધિને સ્થિર કરવા માટે સાધન જોઈએ. તે છેવટે પોતે ગુનેગાર નથી એમ ઠરાવે લોકો. તો આપણે કહીએ, પેલો તો ગુનેગાર ખરો ને, એટલે કોઈકને ચોંટી પડીએ પણ ત્યાં બુદ્ધિ સ્થિર કરીએ કોઈક જગાએ. એટલે બુદ્ધિ જો સ્થિર ના થાય તો બીજું શું કરો? તો પછી તમારે એમ કહેવું કે મારો જ દોષ છે. એટલે બુદ્ધિ અહીં સ્થિર થાય, નહીં તો બુદ્ધિ હાલી એટલે અહીં અંતસ્કરણ આખું હાલમ ડોલ હાલમ ડોલ, અહીં જેમ હુલ્લડ થયું હોય ને એવું જ. એટલે બુદ્ધિ સ્થિર કરવી પડે ને. સ્થિર ના કરીએ ત્યાં સુધી હુલ્લડ જાગ્યા જેવું થાય. બુદ્ધિ સ્થિર ના કરીએ ત્યાં સુધી હુલ્લડ જાગ્યા જેવું થાય. અજ્ઞાની પોતાની જવાબદારી પર બુદ્ધિ સ્થિર કરે છે અને તમે લોકો પોતાની ભૂલ જોવામાં સ્થિર કરો. અને પછી સ્થિર કરે એટલે હુલ્લડ બંધ થઈ ગયું ને, નહીં તો વિચારોની પરંપરા ચાલ્યા કરે અહીં. જો એવું કહ્યું કે આ પેલાની ભૂલ છે એટલે આપણી બુદ્ધિ સ્થિર થાય, પછી નિરાતે જમવાનું ભાવે, પણ એમાંથી પછી સંસાર આગળ વધતો જાય. આપણે સંસાર કાઢી નાખવો છે, આપણે સંસાર કાઢી નાખવો છે. એટલે આપણે કહીએ ભૂલ મારી છે તો જ બુદ્ધિ સ્થિર થશે અને પછી જમવાનું ભાવશે. બુદ્ધિ સ્થિર થવી જોઈએ. સમજાય એવી વાત છે આપને? સમજાય એવી વાત છે ને? આ પ્રશ્ન કરતા કે બુદ્ધિ સ્થિર થાય એ તદ્દન સમજાય એવી વાત છે દાદા. દાદાશ્રી કે હા, અને જ્યાં સુધી બુદ્ધિ અસ્થિર છે ત્યાં સુધી ખાવા નહીં દે, જમવા નહીં દે, સુવા નહીં દે, કશું નહીં કરવા દે. ત્યાં સુધી એ કશું નહીં કરવા દે. ત્યાં એ મનની ચંચળતા નથી, બુદ્ધિની ચંચળતા છે. આ અવસ્થામાં બુદ્ધિની ચંચળતા છે. બુદ્ધિ સ્થિર થઈ કે ઉકેલ આવી ગયો. દાદા, આપે કહ્યું ને કે બુદ્ધિ સ્થિર થાય સંસાર તરફ, અગર તો આત્માની તરફ. દાદાશ્રી કે તમે સામાને દોષ આપો તો તમને બુદ્ધિ સ્થિર થઈ એટલે તમને ખાવા દે, પીવા દે અને બધું ઊંઘવા દે, પણ સામાને દોષ આપવાથી સંસાર ઊભો રહેશે. અને હું શું કહું છું કે સંસાર જો આત્મી નાખવો હોય તો મૂળ દોષ તમારો છે. વાસ્તવિકતામાં આમ જ છે. હવે પોતાને દોષ આપો તો અહીં એ બુદ્ધિ સ્થિર થઈ જશે. બુદ્ધિને એવું નથી કે આપણો પોતાનો દોષ કાઢે, પણ બુદ્ધિ સ્થિર થવી જોઈએ. બુદ્ધિને સ્થિર કર્યા સિવાય ચાલે નહીં. આવું કંઈક શાસ્ત્રમાં ઓછું લખવામાં આવે છે? આવું કંઈ ઓછું શાસ્ત્રમાં લખવામાં આવે છે? એવું છે ને, આ જગતનું આખું સર્વયું શાસ્ત્રમાં નથી રહ્યું, પણ અમે એને ખુલ્લું કરીએ છીએ કે આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આવું બધું જે દેખાય છે, મારફાડ, ખૂન ખરાબી બહુ થાય છે, ચોરીઓ, લુચ્ચાઈ બધું થાય છે, એમાં કોઈ દોષિત જ નથી. એ વાસ્તવિક દ્રષ્ટિ છે. વાસ્તવિક દ્રષ્ટિ ઉપર જો કદી એનો તાળો મેળવો તો તમારી દોષ દ્રષ્ટિ નીકળી ગઈ અને કે તમે ખુદા થઈ ગયા, બસ બીજું કશું છે જ નહીં. નેક્સ્ટ હેડિંગ, પામવા મુક્તિ જુએ નિર્દોષ. જગત નિર્દોષ જ છે કાયમને માટે. સાપે નિર્દોષ છે ને વાઘે નિર્દોષ છે. સાપ અને વાઘ બધાય નિર્દોષ છે. આ ઇન્દિરાય નિર્દોષ છે અને મોરારજીએ નિર્દોષ છે અને જશલોકવાળાએ નિર્દોષ છે. બધાય નિર્દોષ છે, પણ દોષ દેખાય છે ને. બીજાના દોષ દેખાતા જેટલા બંધ થઈ ગયા એ જ મોક્ષની ક્રિયા. દોષ દેખાય છે એ સંસારની અધિકરણ ક્રિયા, એટલે આપણો જ દોષ, બીજા કોઈનો દોષ નહીં. પારકાના દોષ દેખાતા બંધ થઈ ગયા એ મોક્ષની ટિકિટવાળો થઈ ગયો. નહીં તો જગત આખું બધું પારકાના જ દોષ જુએ, એટલે પોતાના દોષ જોવા માટે જગત છે. પારકાના દોષ જોવાથી આ જગત ઊભું થયું છે. અને પારકાના દોષ જુએ કોણ? પારકાના દોષ જુએ કોણ? જેને ગુરુત્તમ બનવું હોય તે. પારકાના દોષ જુએ કોણ? તો કે જેને ગુરુત્તમ બનવું હોય તે. પારકાના દોષ જુએ કોણ? જેને ગુરુત્તમ બનવું હોય તે. મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે, અને પારકાની ભૂલ જોનારો સંસારમાં ભટક્યા કરે. કોઈ પારકાની ભૂલ જોતા હશે તેમાં કંટાળવું નહીં. મૂળ અહીં ભટકવાનો છે એટલે એ જોયા જ કરે છે ને, એ ભટકવાનો છે. તેવું ના કરે તો પછી એ ભટકે શી રીતે? આવી જાઓ એક વાત પર. હેડિંગ અહીં જો તમને ગમતું હોય તો દોષિત જોયા કરવું. સંસાર ગમતો હોય તો જગતને દોષિત જોયા કરો, અને સંસાર ના ગમતો હોય તો એક કિનારે આવો, એક વાત ઉપર આવી જાઓ. જો સંસાર ન ગમતો હોય તો સંસાર દોષિત નથી એવું તમે જોયા કરો. મારા દોષે જ થઈને આ ઊભું થયું છે, એક કિનારે તો લાવવું પડશે ને. વિરોધાભાસ ક્યાં સુધી ચાલવાનું? મહાવીર ભગવાનને કોઈ દોષિત લાગ્યું નથી. પેલા ઉપરથી દેવ આવીને હેરાન કરી ગયા તો એમને દેવ દોષિત નથી લાગ્યા. પડ્યો જ હોય મહીએ દોષ, જગતમાં દોષિત ના દેખાય, નિર્દોષ દેખાતા હોવા જોઈએ. પ્રશ્ન કરતા, દાદા એવું તો ખરું ને કે આપણે જેને દોષિત જોઈએ છીએ, જે દ્રષ્ટિએ દોષ જોઈએ છીએ, એ દોષ આપણામાં ભરાયેલા છે? દાદાશ્રી, તેથી જ દેખાય. દાદા એટલે, અને જેટલા અંશે દોષ ઓછા થવા પણ થયું એટલા અંશે દ્રષ્ટિ સ્વચ્છ થાય ખરી કે? દાદાશ્રી, હા એટલું ચોખ્ખું થાય. નેક્સ્ટ હેડિંગ, પોતાની ગટર ગંધાય ને બીજાની ગટર ધોવા જાય. સર્વજ્ઞશ્રી, દોષો તો બધાની ગટરો છે. આ બહારની ગટરો આપણે ઉગાડતા નથી, આ નાના બાબાને એ અનુભવ હોય. આ રસોડું રાખ્યું તે ગટર તો હોવી જ જોઈએ ને, પણ તે ગટરને ઉગાડવી નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચીડાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું, તેને ગટર ઉગાડી કહેવાય. એના કરતાં ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે પણ સમજાતું નથી, અને સમજાય છતાં કરે શું? છેલ્લે કોઠે પડી જાય છે. એનાથી તો આ રોગો ઊભા થયા છે. શાસ્ત્રો વાંચીને ગા ગા કરે કે કોઈની નિંદા ના કરશો, પણ નિંદા તો ચાલુ જ હોય. કોઈનું જરાય અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ. કોઈનું જરાય અવળું બોલ્યો તો તેટલું નુકસાન થયું જ. આ બહારની ગટરોનું ઢાંકણું કોઈ ઉઘાડતું નથી, પણ લોકોની ગટરોના ઢાંકણ ઉઘાડ ઉઘાડ કરે છે. એક માણસ સંડાસના બાણાને લાત માર માર કરતો હતો. મેં કહ્યું, કેમ લાત મારો છો? ત્યારે કહે છે, ખૂબ સાફ કરું છું તોય ગંધાય છે. બોલો હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય. જાજરુના બાણાને લાતો મારીએ તોય ગંધાય છે, તેમાં ભૂલ કોની? દાદા, લાતો મારનારની. દાદાશ્રી, કે કેવડી મોટી ભૂલ કહેવાય ને, કોઈ દરવાજાનો દોષ છે બિચારાનો? આ લાતો મારી મારીને જગત આખું ગંધાય તેને સાફ કરવા જાય છે, પણ તે સંડાસના બાણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાય તૂટી જાય છે. તમને તો શું કહીએ છીએ કે આ દેહના જે જે દોષ હોય, મનના જે જે દોષ હોય, એટલા તમને દેખાય એટલા તમે છૂટ્યા. તમને તો શું કહે છે કે આ દેહના જે જે દોષ હોય, મનના જે જે દોષ હોય, એટલા તમને દેખાયા એટલે તમે છૂટ્યા. બીજું, તમારે દોષો કાઢવા માટે માથાકૂટ કરવાની નથી કે સંડાસનું બાણું ખખડાઈ ખખડાઈ કરવાની જરૂર નથી. સંડાસના બારણાને લાતો મારીએ તો એ ગંધા તો મટી જાય, કેમ ના મટે? એણે લાત મારી તોય ન મટે, બૂમ મારી તોય ના મટે દાદા. હા, તો સંડાસને કશું અસર ના થાય ને, એવું આ લોકો માથાકૂટ કરે છે, વગર કામની માથાકૂટ. તેમ આ નવ ટાંકે દળ્યું નથી ને, પહેલાં જૂનું દળેલું હતું તે ઉડાડી મૂક્યું ભેડી ભેડીને. તે ભેડેલું ઉડી જાય ને બધું, નવું દળેલું તો ક્યાં ગયું, પણ જૂનું દળેલું છે તે ફરી ભેડવા લીધું, તે ઉડાડી મૂક્યું, કશું હાથમાં જ રહ્યું નથી. આ મનુષ્યપણું દેખાય છે ને, તે બે પગને બદલે ચાર પગ થાય એવું છે. બોલો કેટલો નફો થયો? દ્રષ્ટિ અભિપ્રાય રહિત, દોષ જોવાનું બંધ કરી દો ને, સર્વજ્ઞ શીખે છે. દોષ જોવાનું બંધ કરી દો ને. પ્રશ્ન કરતા પછી, દાદા જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસફુલ, વધારે પડતા મૂર્ખ ના લાગે, એક્સેસિવ ફૂલિશનેસ? દાદા શ્રી કે એટલે દોષ જોવાથી સફળ થઈએ આપણે, એમ કહેવા માગો છો તમે? દાદા કે દાદા દોષ જોવાથી નહીં પણ ડિસ્ટિંક્શન જોવાનું, એટલે તફાવત જોવાનો કે આ માણસ આવો છે ને આ માણસ આવો છે. ડિસ્ક્રિમિનેટ બિટવીન વોટ ઇઝ એ ગુડ પર્સન વર્સિસ વોટ ઇઝ નોટ સચ એ ગુડ પર્સન. દાદા કે ના, એનાથી તો જોખમ છે, એને એ બધું પ્રેજ્યુડિસ, પૂર્વગ્રહ કહેવાય. પ્રેજ્યુડિસ કોઈની પર રખાય નહીં. ગઈકાલે કોટ ચોરી ગયો હોય તો એ આજે ચોરી જશે એવું આપણાથી ના રખાય. પણ ફક્ત આપણે કોટ એકલો ઠેકાણે મૂકવો જોઈએ, સાવચેતી લેવાની. આપણે ગઈકાલે કોટ બહાર મૂક્યો તો આજ આપણે ઠેકાણે મૂકી દેવો, પણ પ્રેજ્યુડિસ ના રખાય. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય તે. અને ભગવાન દુઃખ આપતા નથી, બધા તમારા જ ઊભા કરેલા દુઃખો છે ને તે તમને ભજવે છે. તેમાં ભગવાન શું કરે? કોઈની ઉપર પ્રેજ્યુડિસ રાખશો નહીં, કોઈનો દોષ જોશો નહીં. એ જો સમજી જશો તો ઉકેલ આવી જશે. તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો, તમે પ્રતિક્રમણ ના કરો તો તમારો અભિપ્રાય રહ્યો. માટે તમે બંધનમાં આવ્યા, જે દોષ થયો તેમાં તમારો અભિપ્રાય રહ્યો, અને અભિપ્રાયોથી મન ઊભું થયેલું છે. મારે કોઈ પણ માણસ જોડે સહેજે અભિપ્રાય નથી, કારણ કે એક જ ફેરો જોઈ લીધા પછી હું એના માટે બીજો અભિપ્રાય બદલતો નથી. સંજોગાનુસાર કોઈ માણસ ચોરી કરતો હોય તે હું જાતે જોઉં તો એને હું ચોર કહેતો નથી, કારણ કે એ સંજોગ અનુસાર છે. જગતના લોકો તો જે પકડ્યો તેને ચોર કહે છે. આ સંજોગ અનુસારનો ચોર હતો કે કાયમનો ચોર હતો એવી કંઈ જગતને પડેલી નથી. હું તો કાયમના ચોરને ચોર કહું છું. અત્યાર સુધી કોઈ પણ માણસનો અભિપ્રાય મેં બદલ્યો નથી. વ્યવહાર આત્મા સંજોગાધીન છે અને નિશ્ચય આત્મા અકર્તા છે. અમારે આખા વર્લ્ડ જોડે મતભેદ નથી. વ્યવહાર આત્મા સંજોગ આધીન છે અને નિશ્ચય આત્મા અકર્તા છે. અમારે આખા વર્લ્ડ જોડે મતભેદ નથી. પ્રશ્ન કરતા પૂછે છે, એ તો હોય નહીં, કારણ કે આપને દોષિત લાગે જ નહીં ને, આપને તો કોઈ માણસ દોષિત લાગતો નથી ને નિશ્ચયથી. દાદાશ્રી, દોષિત લાગે નહીં કારણ કે ખરેખર એવું હોતું નથી. આજે દોષિત લાગે છે ને તે દોષિત દ્રષ્ટિથી દોષિત લાગે છે. જો તમારી દ્રષ્ટિ નિર્દોષ થાય તો દોષિત લાગે જ નહીં કોઈ. જો તમારી દ્રષ્ટિ નિર્દોષ થાય તો દોષિત લાગે જ નહીં કોઈ. આમ અંત આવે ગૂંચવાડાઓનો. ગૂંચવાડાનો એન્ડ ક્યારે આવે? કે રિલેટિવ અને રિયલ આ બે જ વસ્તુ જગતમાં છે. ગૂંચવાડાનો અંત ક્યારે આવે? ઓમ નમો વિતરાગાય સર્વજ્ઞ શ્રી હવે ભેદ વિજ્ઞાનનો મુખ્ય પાયો દેખાડે છે. ગૂંચવાડાનો એન્ડ ક્યારે આવે? રિલેટિવ અને રિયલ આ બે જ વસ્તુ જગતમાં છે. ઓલ ધીઝ રિલેટિવ્સ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ એન્ડ રિયલ ઇઝ ધી પરમેનન્ટ. હવે પરમેનન્ટ ભાગ કેટલો અને ટેમ્પરરી ભાગ કેટલો એની વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે તો ગૂંચવાડો બંધ થાય, નહીં તો ગૂંચવાડો બંધ થાય નહીં. ચોવીસે તીર્થંકરોએ એ ડિમાર્કેશન લાઇન નાખેલી. કુંદ કુંદાચાર્યએ આ લાઇન નાખેલી અને અત્યારે આપણે આ ડિમાર્કેશન લાઇન નાખી દઈએ છીએ કે તરત એને રાગે પડી જાય છે. રિલેટિવ અને રિયલ આ બેના ગૂંચવાડા વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપીએ કે આ ભાગ તારો અને આ ભાગ પારકો છે. હવે પારકા ભાગને મારો માનીશ નહીં એવું એને સમજાવી દઈએ કે એનો ઉકેલ આવી ગયો. આ તો પારકો માલ બથાડી પડ્યો છે. આ તો પારકો માલ બથાડી પડ્યો છે, તેની વઢવાડો ચાલે છે, ઝઘડા જ ચાલ્યા કરે છે. ગૂંચવાડો એટલે ઝઘડા જ ચાલ્યા જ કરે અને એકુય પોતાની ભૂલ દેખાય નહીં. આમ તો છે પણ આખું બધું ભૂલવાળું જ ખાતું. એટલે રિલેટિવ અને રિયલનું જ્ઞાન થયા પછી પોતાની જ ભૂલો દેખાય. જ્યાં જુઓ ત્યાં પોતાની જ ભૂલો દેખાય અને છે જ પોતાની ભૂલ. પોતાની ભૂલથી આ જગત ઊભું રહ્યું છે. આ કોઈકની ભૂલથી જગત ઊભું રહ્યું નથી. પોતાની ભૂલ ઉડી જાય કે પછી એ સિદ્ધ ગતિમાં જ ચાલ્યો જાય. નેક્સ્ટ હેડિંગ, જ્યાં છૂટ્યું માલિકીપણું સર્વસ્વપણે. એટલે જેટલા આપણને પોતાના દોષ દેખાય એટલા દોષ મહીથી ઓછા થાય. એમ ઓછા થતાં થતાં જ્યારે દોષનો કોથળો પૂરો થઈ રહે ત્યારે તમે નિર્દોષ થાઓ, ત્યારે છે તે પોતાના સ્વરૂપમાં આવી ગયા કહેવાય. હવે ક્યારે પતો પડે? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ, દોષ તો વધતા જ ચાલ્યા છે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી જ બધું કામ થઈ જાય, કારણ કે પોતે મોક્ષદાતા છે. જ્ઞાની પુરુષની કૃપાથી જ બધું કામ થઈ જાય, કારણ કે પોતે મોક્ષદાતા છે. મોક્ષનું દાન આપવા આવેલા છે, એમને કશું જોઈતું નથી. સંપૂર્ણ જાગૃતિ વર્તે ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય. એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય અને નિર્દોષ વગર મુક્તિ નહીં. જ્યારે દોષ રહિત થશો ત્યારે નિર્દોષ થશો, નહીં તો પછી થોડા ઘણા બાકી હશે તો આ માલિકીપણું છોડી દેશો એટલે નિર્દોષ થશો. આ દેહ મારો નહીં, આ મન મારું નહીં, આ વાણી મારી નહીં, તો તમે નિર્દોષ થઈ શકશો. પણ અત્યારે તો તમે માલિક ખરા ને? ટાઇટલ હોવ માલિકી પણ છે ને? મેં તો ટાઇટલ કેટલા વખતથી ફાડી નાખેલું છે. 26 વર્ષથી 1 સેકન્ડ પણ આ દેહનો માલિક થયો નથી, આ વાણીનો માલિક થયો નથી, મનનો માલિક થયો નથી. ઓમ નમો વિત્રાગાય સર્વજ્ઞના સૂચનોમાં નિજ દોષ દર્શનથી નિર્દોષ. હવે નેક્સ્ટ મેજર ચેપ્ટર આવે છે અને આ પાર્ટ આત્મદ્રષ્ટિ થયા પછીનો છે. આત્મદ્રષ્ટિ થયા પછી ગરુડ આવે ને ભાગે નાગ. શાસ્ત્રકારો એક દાખલો આપ્યો છે કે ભાઈ આ ચંદનના જંગલમાં નર્યા સાપ 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 પેલા ઝાડને વીંટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં. ચંદનના ઝાડને વીંટાઈને એના જંગલમાં પણ એક ગરુડ આવે કે બધું ભાગમ ભાગ ભાગમ ભાગ થાય એવી રીતે આમે ગરુડ મૂકી આપ્યું છે, ગરુડ મૂકી આપ્યું છે, બધા દોષો નાસી જશે, શુદ્ધાત્મારૂપી ગરુડ બેઠું છે, શુદ્ધાત્મારૂપી ગરુડ બેઠું છે એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે પછી એને શોભાય, દાદા ભગવાન માથે છે પછી એને શોભાય, મારે માથે દાદા ભગવાન છે તો મને આટલી બધી હિંમત છે તો તમને હિંમત ના આવે? દાદાશ્રી કહે છે મારે માથે દાદા ભગવાન છે તો મને આટલી બધી હિંમત છે તો તમને હિંમત ના આવે? હા દાદા, હિંમત તો પૂરેપૂરી આવે. નિષ્પક્ષપાતી દ્રષ્ટિ, દાદાશ્રી કહે છે સ્વરૂપ જ્ઞાન, સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં, સ્વરૂપના જ્ઞાન વગર તો ભૂલ દેખાય નહીં, કારણ કે હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાયો ડમરો છું એમ રહે. અને સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન વચન કાયા પર તમને પક્ષપાત ના રહ્યો, તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય, તો તે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, વીર ભગવાન થઈ ગયો. ફરીવાર, જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય, તે પોતે પરમાત્મા સ્વરૂપ થઈ ગયો, વીર ભગવાન થઈ ગયો. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો, કારણ કે હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજે દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો હું જ છું એમ રહેતું હતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ રહે, ઉપયોગ અંદર તરફ જ હોય એટલે બીજાના દોષો ના દેખાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે આ જ્ઞાન પરિણામવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે, અને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે, અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે. નેક્સ્ટ હેડિંગ, તેમ તેમ પ્રગટે આત્મ ઉજાસ. પ્રશ્ન કરતા, દાદા આત્માનો અધ્યાસ પડે પછી ભૂલો એની મેળે ઓછી થતી જાય? આત્માનો અધ્યાસ પડે પછી ભૂલો એની મેળે ઓછી થતી જાય? દાદાશ્રી ચોક્કસ, ભૂલો ઓછી થતી જાય એનું નામ જ આત્માનો અધ્યાસ. દેહાધ્યાસ જો જાય તેમ તેમ આ ઉત્પન્ન થાય. પહેલા તો સંકિત થાય તો એ બધા દોષ ના દેખાય એવું સંકિત હોય છે. પહેલા તો સંકિત થાય તો એ બધા દોષ ના દેખાય એવું સંકિત હોય છે. પછી જાગૃતિ વધતી જાય તેમ તેમ દોષ પોતાના દેખાતા જાય. પોતાના દોષ દેખાય એ તો ક્ષાયક સંકિત કહેવાય. એક ક્ષાયક સંકિત લોકોને અહીં આગળ મફતમાં બિલાડીએ છીએ. આ ક્ષાયક સંકિત લોકોને અહીં મફતમાં બિલાડીએ છીએ. એટલું મફતમાં નહીં, ઉલટા આપણે કહીએ છીએ કે આવજો ચા પાઈએ, તોય નથી આવતા. જુઓ ને, અજાયબી છે ને. આ ભૂલો દેખાતી થઈ ને એટલે શું કહેવાનું કે હે ચંદુભાઈ, તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો કહીએ આપણે. આ જગતમાં પોતાની ભૂલ દેખાય નહીં. જેને પોતાની ભૂલ દેખાય ને એનું નામ સંકિત. જેને પોતાની ભૂલ પોતાને દેખાય એનું નામ સંકેત. જેને પોતાની ભૂલ પોતાને દેખાય એનું નામ સંકેત. આત્મા થાય એટલે દોષ જ દેખાય ને. દોષ દેખાયો માટે આપણે આત્મા છીએ, શુદ્ધ આત્મા છીએ, નહીં તો દોષ દેખાય નહીં. જેટલા દોષ દેખાય એટલો આત્મા પ્રગટ થઈ ગયો. આ તો જાગૃતિ જ નથી. એક પણ માણસ એવો નથી કે જેને જાગૃતિ હોય. આ ભાઈને જ્યાં સુધી જ્ઞાન આપ્યું નથી ત્યાં સુધી એનામાં કોઈ પણ જાતની જાગૃતિ ના હોય. જ્ઞાન આપ્યા પછી એનામાં જાગૃતિ ઉત્પન્ન થાય. પછી ભૂલ ના થાય તો જાગૃતિને લીધે ભૂલો દેખાય. કરેક્શન, પછી ભૂલ થાય તો જાગૃતિને લીધે બધી ભૂલો દેખાય. વર્લ્ડમાં કોઈને જાગૃતિ જ ના હોય અને પોતાની એક બે ભૂલો દેખાય, બીજી ભૂલ દેખાય નહીં. આ તો જ્ઞાન પછી તમને તમારી તો બધી જ ભૂલો દેખાય એ આ જાગૃતિને લઈને. ગુહ્યતમ વિજ્ઞાન, હવે નેક્સ્ટ હેડિંગ છે ગુહ્યતમ વિજ્ઞાન. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા સામાના દોષ કેમ દેખાય છે? દાદાશ્રી કે પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ દાદાને બધા નિર્દોષ જ દેખાય, કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને પોતાની જ ભૂલ જોવી છે તેને બધા નિર્દોષ જ દેખાવાના. જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શું ડખો? જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શું ડખો? દાદા, સામાના દોષો ના જોવા હોય છતાંય જોવાઈ જાય અને ભૂતા વળગે તો શું કરવું? દાદાશ્રી કહે છે, જે ગોચવે છે એ બુદ્ધિ છે, એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે અને પાછો ટેકો છે, તેથી એ જતી નથી. ફરીવાર, જે ગોચવે છે એ બુદ્ધિ છે અને એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે અને પાછો ટેકો છે, તેથી એ જતી નથી. જો એને કહ્યું કે મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય છે ને, તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવડાવીએ તો ચાલે? તેમ બુદ્ધિને એકય વખત ધક્કા ના ખવડાવીએ શું? આ બુદ્ધિને તો તદ્દન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે, જ્યારે સમ્યક બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઈ જાય છે. પ્રશ્ન કરતા દાદાને પૂછે છે, દાદા દોષ છૂટતા નથી તો શું કરવું? તો દાદાશ્રી જવાબ આપે છે, દોષ છૂટે નહીં, પણ એને આપણી વસ્તુ ન હોય એમ કહીએ તો છૂટે. ફરીવાર, દોષ છૂટે નહીં પણ એને આપણી વસ્તુ ન હોય એમ કહીએ તો છૂટે. પણ દાદા, એવું કહીએ છતાં ન છૂટે તો શું કરવું? તો દાદાશ્રી, આ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે? છતાં એ જ્ઞેયને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ. ટેકો ના મળે તો એને પડીએ જ છૂટકો. શું? ટેકો ના મળે તો એને પડીએ જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે, નિરાધાર થાય તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતા આવડે નહીં ને, એ તો જ્ઞાનીઓના જ ખેલ. આ જગત તો અનંત ગુહ્યવાળું, એમાં ગુહ્યમાં ગુહ્ય ભાગને શી રીતે સમજે? નેક્સ્ટ હેડિંગ આવે છે, દોષ હોય કેવા? તો કે પડો વાળા પડ હોય છે દોષોને. અને એ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય, જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીના પડો હોય છે ને, તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઉખડતા જાય, અને જ્યારે એના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે. કેટલાક દોષો એક પડવાળા હોય છે, બીજું પડ જ તેમને હોતું નથી, તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય. અને કેટલાક દોષો તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે નમો વિત્રાગાય સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન પ્રરૂપિત નિજ દોષ દર્શનથી નિર્દોષ. ટીપ નંબર 3, સાઇડ નંબર 2, પેજ 62, ગુહ્યતમ વિજ્ઞાનમાં દાદાશ્રીને પૂછે છે દાદા કે દોષ છૂટતા નથી તો શું કરવું? તો દાદા સર્વજ્ઞશ્રી શું જવાબ છે કે દોષ છૂટે નહીં, પણ એને આપણી વસ્તુ ન હોય એમ કહીએ તો છૂટે, પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું? તો દાદાશ્રી કહે છે કે એ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે? છતાં એ જ્ઞેયને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ, ટેકો ના મળે તો એને પડીએ જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહી છે, નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે, નિરાધાર થાય તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતા આવડે નહીં ને, એ તો જ્ઞાનીઓના ખેલ. આ જગત તો અનંત ગુહ્યવાળું, જેમાં ગુહ્યમાં ગુહ્ય ભાગને શી રીતે સમજે? દોષો હોય પડોવાળા, આ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય, જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીના પડો હોય છે ને, તેમ દોષો પણ પડો વાળા હોય, અને તે જેમ જેમ દેખાય તેમ તેમ તેના પડ ઉખડતા જાય, અને જ્યારે એના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે. કેટલાક દોષ એક પળવાળા હોય છે, બીજું પળ જ તેમને હોતું નથી, તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યું જાય. વધારે પળવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય, અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે, તો કહે ભાઈ હા, પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પળની પેઠ છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય. દાદાશ્રીને પૂછે છે, દાદા એક બાજુ આપણે કહીએ છીએ કે જ્ઞાન ક્રિયાકારી છે અને એક બાજુ કંઈક ભૂલ થઈ જાય છે તો એને નિકાલી ભાવ કહીએ છીએ, એ એડજસ્ટમેન્ટ કહેવાય ને? દાદાશ્રી કે એ નિકાલી બાબતો જ છે બધી, પણ આ બધી બાબત જ નિકાલી છે, તે નથી ગ્રહણી ને નથી ત્યાગ કરવાની. ત્યાગમાં તિરસ્કાર હોય, દ્વેષ હોય, અને ગ્રહણમાં રાગ હોય, અને આ તો નિકાલી બાબતો બધી. અને તમારે દોષ છે એવું તમને કેમ દેખાય છે એનો પુરાવો શો? ત્યારે કહે છે કે ચંદુભાઈ ગુસ્સે થયા અને તમને ના ગમે, અને તમને ના ગમે એ ચંદુભાઈનો દોષ દેખાયો. એવું આખો દડો ના ગમતું હોય એ બધા દોષ તમને દેખાવા માંડ્યા. ગુનેગારી પાપ પુણ્યની, આ જગત વ્યવસ્થિત છે. તે વ્યવસ્થિત શક્તિ જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે, તેને આવવા દેવી, અને આપણે આપણા સંભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, અને તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો એ તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી. ગયા અવતારમાં જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી. આ ગુનેગારી બે પ્રકારની છે. અમને ફૂલો ચડાવે તે ગુનેગારી, અને પથરા પડે તે ગુનેગારી. ફૂલો ચડે એ પુણ્યની ગુનેગારી, અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે અને પછી ન્યાય થાય. જે ભૂલો કરેલી તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો, એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂલ આવે, અને તે ભોગવાઈને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ બધી ગૂંચો પડેલી છે ને, માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે. જ્ઞાની પુરુષે ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાને અત્યારે આ અવતારમાં જ્ઞાની પુરુષ મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી નવી ગૂંચો ફરી ના પાડશો તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે. એટલે આપણે તો ભૂલ તો ભાંગવી જ પડશે ને, પણ દાદા ભૂલ શું શું છે એ બધી દેખાવી જોઈએ ને? દાદા શ્રી શું કહે છે? એ તો બધી ધીમે ધીમે દેખાતી જશે. તમને આ વાત કરું છું તેમ તેમ દેખાશે. તમારી ભૂલો જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થશે. તમારી ઈચ્છા થશે કે મારે હવે ભૂલ ખોડી કાઢવી છે, તો જડ્યા વગર રહે નહીં. હવે જે તમારામાં ઉદયમાં છે ને, તમારા ઉદયમાં છે ને, તે ઉદયમાં જે દોષ છે તે રિઝર્વોયર સરોવરનો માલ છે, એટલે નવું આવક નથી એમાં, અને જે આવક છે ચાલુ. તે પહેલાં જોશ બંધ હોય, બે પાંચ વર્ષ પછી ખાલી થઈ જાય, પછી બૂમો પાડશો તોય ના પડે, અને અમુક વર્ષ પછી તો આની ઓર જ દશા આવશે. અને તે અમે સેફ સાઇડ કરી આપેલું છે. તમારે એટલું લક્ષમાં રહેવું જોઈએ કે સેફ સાઇડ કરેલું યાદ ન આવવું જોઈએ. સુટેવો અને કૂટેવો બેઉ સેફ સાઇડ નથી કરી આપણે? સુટેવો અને કૂટેવો બેઉ સેફ સાઇડ નથી કરી આપણે દાદાશ્રી? તો જવાબ આપે છે હા દાદા. તો પછી દાદા મને આમ કેમ થાય છે? આજે ગુસ્સો થઈ ગયો હોતો ને, અરે ગુસ્સો થઈ ગયો તેને જોને કેમ બોલે છે કે મને આમ કેમ થાય છે? ગુસ્સો થઈ ગયો હતો, અરે ગુસ્સો થઈ ગયો તો તેને જોને, તે જાણ્યું છે ને, તે જાણ્યું છે ને. પહેલાં જાણતા નહોતા, પહેલાં તો મેં જ કર્યું એમ કહેતા હતા, તે હવે જુદું પડ્યું ને. સરળ દાદાને જવાબ આપે છે, હા દાદા જુદું પડ્યું. હવે સ્વરૂપ પ્રાપ્તિ પછી દાદાશ્રી કહે છે આ સાયન્સ છે. સાયન્સ એટલે સાયન્સ. 25 પ્રકારના મોહ, 4 જ મોહ મેં બિલકુલ બંધ કરી દીધા છે, અને ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો જ, અને ડિસ્ચાર્જ મોહ તો ભગવાન મહાવીરને પણ હતો એમના ગજા પ્રમાણે, કારણ કે એ ખપાવીને ગયેલા હોય અને આપણે ખપાવ્યા વગરના હોય. એ 10ના દેવાદાર હોય અને આપણે 1,00,000ના દેવાદાર હોઈએ. એમણે દેવાનો નિકાલ કરી નાખેલો અને તમે નિકાલ કરી નાખશો. બસ દેવાનો નિકાલ જ કરવા બેઠા ત્યાં આગળ આપણે સંભાવે નિકાલ કરીએ છીએ ને, હા નિકાલ જ કરી નાખવાનો છે. સુટેવો અને કૂટેવો બેઉ ભ્રાંતિ છે. આપણે ભ્રાંતિની બહાર નીકળ્યા. હવે જે માલ આપણો ન હોય એને સંઘરીને કેમ રાખીએ, એને સંઘરીએ કેમ કરીને? આપણે તો ફક્ત દોષને જોવાના, દોષ કેટલા દેખાય છે તે જાણવો. આપણે દોષને દોષ જુઓ અને ગુણને ગુણ જુઓ, એટલે શુભને ગુણ કહ્યો અને અશુભને દોષ કહ્યો. અને તે આત્મભાષામાં નથી, આત્મભાષામાં કે દોષ, આત્મભાષામાં તો દોષ કે ગુણ કશું છે જ નહીં. આ લોક ભાષાની વાત છે, ભ્રાંતિ ભાષાની વાત છે. આત્મભાષામાં તો દોષ નામ જ નથી કશું. મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો. ગજવું કાપનારે દોષિત નહોતો દેખાતો, ખીલા માર્યા તેનો દોષ નહોતો દેખાયો. ઉલટું એના ઉપર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું. જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી. જો સ્વરૂપ જાણતો હોત તો માર્યો હોત, જો સ્વરૂપ જાણતો હોત ને માર્યો હોત તો ભગવાનને એમની ઉપર કરુણા ના આવત, કે એ તો જ્ઞાની છે. પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કરતા થયો, અને સ્વરૂપને જો જાણતો હોત તો તે અકર્તા હતો એટલે વાંધો ન હતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. ફરીવાર આ પેરેગ્રાફ. મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો. ગજવું કાપનારે દોષિત નહોતો દેખાતો, ખીલા માર્યા તેનો એ દોષ નહોતો દેખાયો. ઉલટું એના ઉપર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું. જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી. જો સ્વરૂપ જાણતો હોત ને માર્યું હોત તો ભગવાનને એમની ઉપર કરુણા ના આવત, કે તો જ્ઞાની છે. પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કરતા થયો, અને જો સ્વરૂપને જો જાણતો હોય તો તે અકર્તા હતો એટલે વાંધો નહોતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. લોંગ કટ એટલે લાંબો રસ્તો છે જ નહીં, આ શોર્ટકટ, ટૂંકો રસ્તો છે, ટૂંકું શોર્ટકટ વસ્તુ છે. તમે આત્માની, તમને આત્માની જાગૃતિ આવી ગઈ, શરૂઆત થઈ ગઈ, એ બહુ મોટામાં મોટું કાર્ય થઈ ગયું. એક ક્ષણ વાર આત્મા છું એવું લક્ષ ના બેસે કોઈને, અને તો લક્ષ બેસે, એવું લક્ષ બેસે એ તો મોટામાં મોટી વસ્તુ થઈ. તે દાડે પાપોય ધોવાઈ જાય અને તેથી તમને એ લક્ષમાં રહ્યા કરે, નિરંતર ચૂકાતું નથી. હવે કર્મનો ઉદય જરા ભારે હોય ને તે તમને મૂંઝવે, જરા સફોકેશન કરે. તે ઘડીએ તમને નડતું નથી, તમારો આત્મા જતો રહ્યો નથી, પણ તે ઘડીએ આત્માનું સુખ આવતું બંધ થાય અને અમને સુખ આવતું બંધ ના થાય. અમને તો નિરંતર રહ્યા કરે, ઉભરાયા કરે. ઉલટું જોડેવાળાને એ સુખ લાગે, અમારી જોડે બેઠા હોય તેને સુખ લાગે. સુખ ઉભરાયા જ કરે એટલું આત્માનું સુખ છે. આ દેહ હોવા છતાંય, આ કળિયુગ હોવા છતાંય, આત્માનું આ નિરંતર સુખ ઉભરાયા કરે. હવે ભૂલ થાય છે તે દેખાય છે, ખબર પડે છે બધી તમને, અને જાગૃતિથી તો બધા પોતાના દોષો બધું જ દેખાય. સામાના દોષ કાઢવા એનું નામ જાગૃતિ નથી, એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલ દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, તેનું નામ જાગૃતિ. પ્રશ્ન કરતા પૂછે છે, જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને? પ્રશ્ન કરતા પૂછે છે, હવે દાદા જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને? દાદા છે કે હવે વિભાવ થાય જ નહીં, હવે જે દોષ દેખાય છે ને તે માનસિક દોષ દેખાય છે. મન પર્યવને લઈને, મનના ફેઝિસને ચેન્જીસને લીધે માનસિક દોષો, બુદ્ધિના દોષો, અહંકારના દોષો, એટલે અંતસ્કરણના બધા દોષો તમને દેખાય. ચંદુભાઈના દોષ તમને દેખાય કે ના દેખાય? હા દાદા, ચંદુભાઈના દોષ તમને દેખાયા કે તમે થઈ ગયા જ્ઞાની. આ તો તમે મને હજી દસેક કલાક મળ્યા હશો, આ તો મેં તમારા હાથમાં જે હીરાની કિંમત ના થાય એવું તમારા હાથમાં મૂકેલું છે, પણ જે હીરા બાળકના હાથમાં હોવાથી એની વેલ્યુ જ નથી બાળકોના હાથમાં. દિશે ધોધ દોષ તણા, ક્ષણે ક્ષણે દોષ દેખાય છે ને? સર્વજ્ઞશ્રી પૂછે છે. દાદા ક્ષણે ક્ષણે તો નહીં, પણ થોડા થોડા દેખાય છે. હજી તો ક્ષણે ક્ષણે દેખાશે, હજી તો બહુ દોષ છે, પાર વગરના છે, પણ દેખાતા નથી હજુ. આ કોઈને 10 દોષ દેખાત પોતાના દેખાતા ના દેખાય, 2-3 હશે એમ બોલે, કારણ કે દોષ દેખાય ત્યારથી તો મોક્ષે જવાની તૈયારી થઈ. તે દોષનો ધોધ દેખાય છે બધો. હવે જેટલા દેખાય એટલા ગયા, પછી બીજે દાડે એટલા ઉત્પન્ન થયા કરશે, નિરંતર વહ્યા જ કરશે. જ્યાં સુધી નિર્દોષ ના બનાવે ત્યાં સુધી વહ્યા કરશે. હવે હલકા થવાશે. દોષો ધોધ બંધ દેખાય એવું કરો, કશું મહેનત પુષ્કળ છે બહુય. તમને જે તમારું સ્વરૂપ છે તે સ્વરૂપ અને ચંદુલાલ જુદા. ચંદુલાલનો ખભો થાબડો. ચંદુલાલ સારું કરીને આવ્યા હોય તે દાડે કહીએ, તમે તો આટલી ઉંમરે સારો લાભ ઉઠાવ્યો, તમે છૂટશો તો અમને છોડશો. તમે જ્યાં સુધી વળગેલા હશો ત્યાં સુધી અમારો ઉકેલ નહીં આવે. માટે આપણે કહેવું કે વહેલા પરવારીને સત્સંગમાં જાઓ, ચંદુભાઈ આમ કરો તેમ કરો, એવું ઉલટું તમારે કહેવું. તમે તો ઉપરી થયા અને છોકરા જોડે આટલું હાય હાય શું કરો છો, એમ તમારે કહેવાનું. કયા અવતારમાં છોકરા નહોતા તમારા? કૂતરા બિલાડીમાં છોકરા વગર તો એ કોઈ અવતાર નથી ગયો ને? બળ્યા ન હોય સાચા છોકરા, આ તો લૌકિક વસ્તુ છે, આ તો કંઈ સાચું છે? આ તો બધું રિલેટિવ છે. આ દૂધી બૂમો પાડે છે, મારા છોકરા કેટલા? 100 દૂધિયા બેઠા હોય તો 100 એ તારા છોકરા. પાને પાને દૂધિયું બેસે તેમાં લોકોને 1.5 વર્ષે 2 વર્ષે એક એક દૂધિયું બેસ્યા કરે. આ દૂધિયામાં એ જીવ રહ્યો છે ને આમાં આમાં એ જીવ રહેલો છે. પેલામાં એકેન્દ્રિય જીવ છે અને આમાં પંચેન્દ્રિય જીવ છે, પણ જીવ તો બંને જગ્યાએ રહેલો છે ને? જીવ તો એવડો ને એવડો જ છે ને? એટલે પોતાના દોષ દેખાય છે ને? ચંદુલાલ ચંદુભાઈને કહેવાય ખરું કે ચંદુભાઈ આમ શા હારો કરો છો, અમે તો તમારો છૂટકો કરવા માંગીએ છીએ. તમારો થશે તો અમારો થશે, તે ચંદુભાઈ શુદ્ધ થશે ત્યારે આપણો છુટકારો થશે. એટલે આપણે અહીં પોતાને જ કહેવું કે ચંદુભાઈ તમારો જ દોષ છે, ત્યારે જ આ ભાંજગડ ઊભી થઈ અને આવા તમને ભેગા થયા. નહીં તો આવા ભેગા થતા હશે તો? નહીં તો આમ ફૂલા ચડાવે એવા માણસ ભેગા થાય? જુઓ ને, મને તો ફૂલા ચડાવે એવા માણસ ભેગા નથી થતા. આપને સમજાયું ને? ઘરમાં ટોકાઈ કઈ ભૂલને જીવન બધું બગડી ગયું છે. આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલો જ ના કાઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ આમ કરવા જેવું છે તો એ પેલી કહેશે સારું થયું મને કહ્યું, ઉપકાર માને. ચામાં ખાંડ નથી કહેશે, એટલે આ પીજાને છોનો મોનો વખતે એને ખબર પડશે જ ને. એ આપણને કહે ઉલટી કે તમે ખાંડ માગી નહીં, ત્યારે કહીએ કે તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતા નથી આવડતું, ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો? દાદા તો રોતા રોજ કાઢે. દાદા શીખે બાપની માની છોકરાની બધાની ભૂલો કાઢે મૂવો, પોતાની એકલાની જ ના કાઢે. કેવો ડાયો અક્કલવાળો! એટલે આવી વાંકી જાત છે ને આ. હવે ડાયા થઈ જજો હો, એટલે અતિક્રમણ નહીં કરવાનું. શું કહ્યું? કોઈ વખત આમ છાંટો ઉડ્યો અને આપણે તરત જ જાણવું કે આ ડાઘ પડ્યો, એટલે તરત ધોઈ નાખવું. ભૂલ તો થાય, ના થાય એવું નહીં, પણ ભૂલ ધોઈ નાખવી એ આપણું કામ. પણ દાદા, ડાઘ દેખાય એવી દૃષ્ટિ મળવી જોઈએ દાદા, કે એ આપણને મળી છે, બીજા લોકોને તો મળી જ ના હોય ને, આપણને તો મળી છે કે આ ભૂલ થઈ, આપણી ભૂલ ખબર પડે. આપણી જાગૃતિ એવી છે કે ભૂલો બધી દેખાડે, થોડી થોડી દેખાય, જેમ જેમ પડડ ખસતા જાય તેમ તેમ દેખાતા જાય. જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય, ત્યારે સાચા પ્રતિક્રમણ થાય. આમ થાય કર્મો ચોખ્ખા. હેડિંગ પ્રશ્ન કરતા પછી, દાદા મહાત્માનું એવું સ્ટેજ ક્યારે આવશે કે પ્રતિક્રમણ કરવાના જ ઉડી જશે? સર્વજ્ઞશ્રી કહે છે, એટેક કરવાનું ભૂલી ગયો, એટેક અતિક્રમણ કરવાનું ભૂલી ગયો એટલે પ્રતિક્રમણ કરવાનું ભૂલી જશે. પ્રશ્ન કરતા, દાદા જૂના દોષો ક્યાં, જૂના દોષોના ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાના? તો સર્વજ્ઞશ્રી કહે છે, દોષો હોય ત્યાં સુધી, દોષો હોય ત્યાં સુધી, અને આપણા દોષને લઈને સામાન્ય દુઃખ થાય એવું હોય તો જ કહેવાનું કે ચંદુલાલ એના પ્રતિક્રમણ કરો ચાલો, નહીં તો કરવાની જરૂર નહીં. દાદા આ જન્મમાં એવા દોષો ના કર્યા ના હોય, પરંતુ ભૂતકાળમાં પહેલાના જન્મમાં એવા દોષો કર્યા હોય કે જેના પ્રતિક્રમણ કરી એમાંથી છૂટવું હોય તો કઈ રીતે કરવું, ક્યાં સુધી કરવું? દાદા કે ગયા અવતારમાં દોષો થયેલા તેની શી રીતે ખબર પડે તમને? જે ક્લેમ કરતો આવે તેનું નિવારણ થાય, પણ ક્લેમ જ કોઈ ના કરતા હોય તો? એટલે ક્લેમ કરતો આવે તેનું પ્રતિક્રમણ કરવું, બીજા કોઈને લેવા દેવા નથી. કોઈ મનમાં યાદ આવ્યા કરતું હોય, જેના તરફ મન બગડ્યા કરતું હોય તેના પ્રતિક્રમણ કરવા. જગત આખું નિર્દોષ છે જ, પણ નિર્દોષ દેખાતું નથી એનું શું કારણ? તો કારણ કે એ આપણા એટેકવાળા અતિક્રમણવાળા સ્વભાવને લઈને જ. આપણને ગાઢ ભાંડે તે નિર્દોષ છે, માર મારે તે નિર્દોષ છે, નુકસાન કરે તે નિર્દોષ છે, કારણ કે આપણો હિસાબ જ છે આ બધો. આપણો હિસાબ આપણને પાછો આપે છે, તે આપણને આપણે પાછું ફરી એને આપીએ તે ફરી નવો હિસાબ બાંધીએ છીએ. એટલે આપણે વ્યવસ્થિત માનીએ છીએ એટલે બસ, કહી દેવાનું કે લો હિસાબ ચૂકતે થઈ ગયો. નિર્દોષ જોશો અને નિર્દોષ જોશે તો મોક્ષ થશે. દોષિત જોયો એટલે પછી તમે આત્મા જોયો જ નથી. સામાનામાં જો આત્મા જુઓ તો એ દોષિત નથી. તમે કશું બોલ્યા તે પેલાને દોષ દેખાય તો એનો શું ફાયદો થાય? દાદા પૂછે છે, તમે કશું બોલ્યા અને પેલાને દોષ દેખાય તો એનો શું ફાયદો થાય? દાદા ફાયદો શાનો થાય? નુકસાન થાય ને. કયા જ્ઞાનને આધારે દોષ જુએ છે? દાદા પૂછે છે. દાદા એમાં જ્ઞાન ક્યાં આવ્યું? એ તો અજ્ઞાનતાને લઈને જ દોષ જુએ છે ને. હા, પણ એને જ્ઞાન લીધેલું હોય છતાંય દોષ જુએ છે તો એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. જેણે જ્ઞાન લીધેલું હોય છતાંય જો દોષ જુએ તો એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. પોતે કરતા નથી ને સામાને કરતા જુએ છે, એ પોતે જ કરતા થયા બરાબર છે. સામાને કંઈક અંશે કરતા જુએ એટલે પોતે કાચો પડી ગયો, એ આપણું જ્ઞાન કહે છે. અને પછી પ્રકૃતિ ભલે વડમવડા કરે પણ કરતા ના જુઓ, પ્રકૃતિ તો વળી પડે. કેટલીક વખત બેહદ વળી પડે છે એવું? એ શું દાદા? તો કે બેહદ, અરે એ તો સારું, મારંમાર ના કરે એટલું સારું કહેવાય, નહીં તો એથી આગળ જાય, બંદૂકો લઈને ફરી વળે પ્રકૃતિ તો. હા, તે બધુંય બને, મહી અંદર જે માલ ભરેલો એવો નીકળે, પણ કરતા જોયો તો એ આપણું જ્ઞાન કાચું પડી ગયું, કારણ કે એ બધું પરસત્તા જ કરે છે. તમારે એવું જ્ઞાન કાચું પડી જાય છે કે? દાદા પૂછે છે. હા દાદા, ઘણી વખત પડી જાય છે. દાદાશ્રી, પ્રકૃતિ વઢે તેનો વાંધો નહીં, પણ એને કરતા ના જુઓ. પ્રકૃતિ તો પોતે ડ્રોઈંગ કર્યું હોય ને, ગયા અવતારે ફિલ્મ પાડી હોય ને તે પ્રમાણે લડે હવ, મારંમાર હવ કરે, પણ આપણે કરતા ના જોવો. આખા દાડામાં કોઈનો એ કશો ગુનો થતો હોતો નથી. જેટલા કોઈકના દોષ દેખાય છે તેટલી હજુ કચાશ, બધો જ તમારો હિસાબ છે. એ છે એકાંતે અહંકારી. દાદા પોતાના દોષ દેખાય છે હવે? દાદા પૂછે, દાદા તમને તમારા દોષ દેખાય છે? હા એ દેખાય છે. ના ના, નહીં તો પોતાનો એકય દોષ ના દેખાય. અહંકારી માણસને પોતાનો દોષ જોઈ શકે નહીં. અહંકારી માણસ પોતાનો દોષ જોઈ શકે નહીં, ફક્ત મોટા મોટા દોષ જાણે ખરો, કે આ બે ચાર દોષ છે મારામાં, પણ બધા જોઈ શકે નહીં. કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ગાલતા ન હતા. કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ગાલતા ન હતા. આ હાથ ગાલે છે તે એટલો અહંકાર છે, દોષિત જોનારો અહંકાર છે, અને દોષે અહંકાર છે, બેઉ અહંકાર છે. અને દોષ કરનારો પણ દાદા, તો કે હા, એ પણ અહંકાર છે, અને દોષિત જોનારો એ અહંકાર છે. દોષ એ પણ અહંકાર એમ કેમ કહો છો? એટલે કે દોષ કરનારો અહંકાર છે, પણ છતાંય દોષ કરનારો અહંકારી ના પણ હોય, શું આપણું જ્ઞાન લીધેલો હોય અને પાંચ આજ્ઞા બરોબર પાડતો હોય, એના દોષને દોષ ગણાતો નથી, કારણ કે પોતે સામાનો દોષ જોનાર હોય. પણ એમાં દોષ એ ભરેલો માલ છે, તમારો દોષ નથી, શું તમારો દોષ નથી, એવું એ સાપેક્ષતા છે, એમાં એકાંતિક નથી. પણ દોષ જોનારો તો અહંકારી હોય જ. એટલે દાદા, દોષ કરનારો અહંકારી ના પણ હોય, ના પણ હોય, અને દાદા દોષ જોનારો અહંકારી હોય જ, તો કે હોય જ, એકાંતે એકાંતે જ હોય. આ દુનિયામાં દોષ જોનારો એકાંતે અહંકારી હોય જ, અને દોષ કરનારો તો કદાચ અહંકારી ના પણ હોય. જ્ઞાન પછી મહત્વ છે ભૂલના ભાનનું. હેડિંગ: ભૂલની જો તરત ખબર પડે તો ભૂલ કરે જ નહીં ને, પણ પછી તો 24 કલાક થાય તો એ ના ખબર પડે. દાદા, એ તો પેલું ભોગવટાનું પરિણામ આવે ને એટલે ખબર પડે. દાદા કે એ તો 6 મહિને આવે પરિણામ, પોતાની જાતને કશું ખબર ના પડે. દાદા, આમ તો દાદા તરત ખ્યાલ આવેલો કે આવું થશે, આ ભાઈએ કહ્યું તે તરત ખબર પડી ગઈ કે લોચા વાળ્યા. ના, પણ આપણી પોતાની મેળે કશું ખબર ના પડે. દાદા, આ તો જાતે જ ખબર પડી ગઈ, એ કહ્યું, એણે ચેતવ્યું એટલે પાછું જોયું, તે પોતાની મેળે કોઈ કહે નહીં, નિમિત્ત બને નહીં, શું દાદા? આ ભાઈએ કહ્યું ને પછી તરત જ મને સ્ટ્રાઇક થયું કે આ ભૂલ થઈ. ભૂલ થઈ ખબર પડે છે ને, ભૂલ થઈ તો સુધારે ને, પણ ખબર પડી જાય તો એને તરત જ ભાંગી નાખે ને. હા, ત્યારે ખરું, ભૂલ તો બહાર થયા જ કરવાની, તમને ખબર પડશે, તે ભાન થતું જશે. પોતાની મેળે ભાન થાય ભૂલનું, શું ત્યારે હું કહું કે આ જ્ઞાની. ભૂલમાં જ ચાલ્યા કરે માણસ, ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે, પણ પોતાને જરાક વેદન આવે ત્યાર પછી વિચારે કે સાલું આમ કેમ થાય છે, ત્યાર પછી ખબર પડે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે. આ જ્ઞાન અને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. આ જ્ઞાન અને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. દાદા, પોતાની ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી? દાદા કે ના, અટકે એનો સવાલ નથી, ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે એ તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી, ના અટકે એનો સવાલ નથી, બેભાનપણાને માફી નથી, બેભાનપણાથી ભૂલ થાય છે. પ્રશ્ન કરતા, દાદા એવું બેભાનપણું કેટલી વાર ઉત્પન્ન થયું હોય, બાકી કેટલી બાજુ બેભાનપણું રહેતું હશે, તો ત્યાં ભૂલો થયા જ કરતી હોય ને? દાદા કરે, થયા જ કરે ને, પણ થયા કરતી હોય નહીં, થયા જ કરે છે. દાદા, એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય એવું શી રીતે બની શકે? દાદા કે એ તો જાગૃતિ આવવી જોઈએ. આખો દાડો માફી માગ માગ કર્યા કરવી, આખો દાડો માફી માગવાની જ ટેવ જ પાડી દેવી, પાપ જ બંધાયા કરે છે. અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે, અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. આખો દાડો માફી માગ માગ કર્યા કરવી, આખો દાડો માફી માગવાની જ ટેવ જ પાડી દેવી, પાપ જ બંધાયા કરે છે. અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. દાદા ત્યાં પુરુષાર્થ કે કૃપા એ હેડિંગ છે. પ્રશ્ન કરતા પૂછે, દાદા ભૂલ દેખાય એ તો પુરુષાર્થ જબરો કરવો પડે ને? દાદાશ્રી શું જવાબ આપે છે? પુરુષાર્થ નહીં, કૃપા જોઈએ. પુરુષાર્થથી તો અહીંયા આગળ ઘણી દોડધામ કરે તોય કશું વળે નહીં, પુરુષાર્થની તો આમાં જરૂર જ નથી. એટલે અહીં તો કૃપા મેળવવાની, એટલે શું કે દાદાને રાજી રાખવાના. અને રાજી ક્યારે થાય? તો કે એમની આજ્ઞામાં રહે તો. એ એટલું જ જુએ કે આ કેટલી આજ્ઞામાં રહે છે. ફૂલના હાર લાવ્યો કે કશું બીજું કર્યું એ જુએ નહીં. હારનો તો થોડોક લાભ મળે, એમાં સંસારી લાભ મળે, અને આમાં થોડો જુદો લાભ મળે. બધી ભૂલો ભાંગવા કાં તો યજ્ઞ માંડવો પડશે. યજ્ઞ એટલે કયો દાદાની લેંગ્વેજમાં? તો કે જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી, એવો યજ્ઞ. બધી ભૂલો ભાંગવા કાં તો જ્ઞાનીની અથવા તો મહાત્માઓની સેવા કરવી, એવો યજ્ઞ માંડવો પડશે, અથવા અથવા તો સ્વ પુરુષાર્થ કરવો પડશે. બેમાંથી એક, યજ્ઞ એટલે જ્ઞાની અને મહાત્માઓની સેવા, અથવા તો સ્વ પુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમ તેમ દર્શન કરી જાઓ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે. આપણી દ્રઢ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે, તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. આજ્ઞા પાડે ત્યારે આજ્ઞાની મસ્તી રહે. જ્ઞાનની મસ્તી તો કોને રહે કે જે બીજાને ઉપદેશ આપતો હોય તે. સર્વજ્ઞશ્રી આજ્ઞાની મસ્તી અને જ્ઞાનની મસ્તી બેમાં ડિફરન્શિયેટ કરે છે. આજ્ઞા પાડે ત્યારે આજ્ઞાની મસ્તી રહે, અને જ્ઞાનની મસ્તી કોને રહે? તો કે બીજાને ઉપદેશ આપતો હોય તેને. આ વિજ્ઞાન તો રોકડિયું છે, તરત ફળ આપનારું છે. તમે એક કલાક મારી આજ્ઞામાં રહો તો શું થાય? સમાધિ થઈ જાય, વિતરાગ ભાવે વિનમ્રતાને કડકાઈ હેડિંગ છે. પ્રશ્ન કરતા, દાદા સત્સંગમાં પેલી ફાઇલોનો સંભાવે નિકાલની વાત નીકળેલી, જો કે વિનમ્રતા દાખવીએ અને ચીકણી ફાઇલ વધારે ઉછળતી હોય તો ત્યાં વિનમ્રતા દેખાડવાની જરૂર નથી, ઉલટો એ વધારે અવળો ચાલે. દાદાશ્રી કે એવું કંઈ જરૂર હોતી નથી, પણ એ જવાબ કાઢતા ના આવડે, એ લેવલ કાઢવું મુશ્કેલ છે. તો ત્યાં દાદા કેવી રીતે લેવલમાં રાખવું? દાદા કહે, એ તો દરેક માણસ એમ જ કહે કે સામાની જ ભૂલ કાઢે ને, પોતાની ભૂલ પોતાની જ છે. પણ તે એમને મેં કહ્યું ને કે વિનમ્રતા નહીં કરવાની, વિતરાગ ભાવે એની જોડે રહેવાનો. વિનમ્રતા નહીં કરવાની, વિતરાગ ભાવે એની જોડે રહેવાનો. કઠણે વિતરાગ ભાવ હોવો ના જોઈએ. પણ દાદા એ રહેવું મુશ્કેલ છે ને, એ કઈ રીતે રહી શકાય? દાદા કે સરસ રીતે રહી શકે. આપણો દોષ ના હોય તો બધું રહેવાય, આપણા દોષ છે ત્યાં કશું રહેવાય નહીં. મૂળમાં દોષ જ આપણો હોય છે, જે બીજા ઉપર દોષ ઢોળવા ફરે છે એનો જ દોષ હોય છે. આ તો પોતાની સેફ સાઈડ ખોળે છે. આ બીજા તો આપણું જ, આ બધા બીજા તો આપણું જ પ્રતિબિંબ છે. કોઈ આપણને કશું કહે નહીં, આપણા જ ગુનાથી કહે છે. દરેક ટાઈમે તમારો જ ગુનો હોય છે, અને તે તમારો જ ગુનો સમજાતો નથી, એટલે પારકાનો ગુનો જુઓ છો. અને પારકાનો ગુનો જુઓ એ તો મોટામાં મોટી અજ્ઞાનતા છે. અમે આટલો વખત કહે કરીએ છીએ કે આખું જગત નિર્દોષ છે, અને પછી દોષ કાઢીએ તો મૂર્ખ ના કહેવાઈએ? તમને નથી લાગતું કે આ થિયરી વિતરાગની છે? દાદા એક્ઝેક્ટ વિતરાગની થિયરી. દાદાશ્રી શું કહે છે? પોતાના દોષ જોનાર માણસ જીતીને ગયેલા, મોક્ષે ચાલ્યા ગયેલા. પોતાના દોષ વગર કશું કોઈ કહે જ નહીં આપણને, એટલે જાગૃત રહેજે તું. દાદા આપના શબ્દો તરત જ ક્રિયાકારી થઈને ઊભા રહેશે. તો દાદાશ્રી કહે છે, આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય, આ શબ્દો બધા ક્રિયાકારી જ હોય. આપણે જો મહી ઘૂસવા દઈએ તો, ઘૂસવા ના દઈએ તો શું થાય? શબ્દોને મહી ઘૂસવા દેવા પડશે કે નહીં ઘૂસવા દેવા પડે? સર્વજ્ઞશ્રીના બધા શબ્દો ક્રિયાકારી હોય. જ્ઞાન પ્રાપ્તિ પછીની પરિસ્થિતિ. સાપ, વીછી, સિંહ, વાઘ, દુશ્મન, કોઈ પણ દોષિત તમને